તો આપણે 163 પ્રશ્ન થયો હતો. અવધિજ્ઞાન અને મન પરિજ્ઞાન શું છે? એ રૂપી પદાર્થને જ જાણે છે. અરૂપી એવા આત્માને જાણવા માટે નકામો હોવાથી મોક્ષ માર્ગમાં એની કોઈ કિંમત નથી. હોય કે ન હોય એનાથી કોઈ સાધનામાં ફરક પડતો નથી. મતિશ્રુત પૂર્વક આત્માનો અનુભવ કરીને પછી પ્રયાસ એનો થવો જોઈએ. કેવળ જ્ઞાનનો અવધિજ્ઞાન કે મનોપરિજ્ઞાન હોય ન હોય એનું કોઈ એને હોતું નથી. મતિશ્રુત દ્વારા આત્માનો અનુભવ કરીને એને કેવળ જ્ઞાનનો પુરુષાર્થ પ્રયત્ન કરો. તો એ કેવળ જ્ઞાનનો પ્રશ્ન કરે છે 164. કેવળ જ્ઞાન કોને કહે છે? જે ત્રણ લોક ત્રણ કાળ વર્તી સર્વ પદાર્થોને એટલે કે અનંત ધર્માત્મક સર્વ દ્રવ્ય ગુણ પર્યાયોને પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણપણે સ્પષ્ટ અને એક સાથે જાણે તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. આજકાલ તો કેવળ જ્ઞાનમાં પણ ઘણી વ્યાખ્યામાં ભૂલ રહે છે. ઘણા લોકો તો શું સમજે કેવળ જ્ઞાન એટલે શું? જેને સૌથી વધારે જ્ઞાન તેનું નામ કેવળ જ્ઞાન. બધા બેઠા હોય એમાં જેને વધારે આવડે એ કેવળ જ્ઞાન. એમ નથી, કેવળ જ્ઞાન એટલે કેવળ, કેવળ એટલે પૂર્ણ સંપૂર્ણ. કેવળ અથવા ઓનલી કહીએ ને, ઓનલી એટલે ફક્ત જ્ઞાન જ જ્યાં, ઓનલી જ્ઞાન એટલે અજ્ઞાન નહીં. અને અજ્ઞાન ન હોય ત્યાં શું હોય? પૂર્ણ જ્ઞાન. ઓનલી જ્ઞાન કહેતા હવે મને ખબર નથી, મને નથી જણાતું એવું જ્યાં ન હોય તો કેવળ જ્ઞાન કહેતા, ઓનલી જ્ઞાન કહેતા પૂર્ણ જ્ઞાન, ટોટલ જ્ઞાન. હવે એને મને ખબર નથી કે એવું એમાં જ્યાં હોતું નથી તેનું નામ, અથવા મને ડાઉટ છે શંકા છે એવું જ્યાં ન હોય તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન કહો, પૂર્ણ જ્ઞાન કહો, ટોટલ સર્વજ્ઞપણું કહો, બધું એક જ છે. કેવળ જ્ઞાન કેવું છે? એક તો ત્રણ કાળ અને ત્રણ લોકમાં રહેલા સર્વ પદાર્થોને, સર્વ પદાર્થની વ્યાખ્યા કરે છે, અનંત ધર્માત્મક સર્વ દ્રવ્ય ગુણ પર્યાયોને, ભૂતકાળની પર્યાય, વર્તમાનની પર્યાય અને ભવિષ્યની પર્યાય, બધી પર્યાયોને કેવળ જ્ઞાન જાણે, પાછા અનંત ગુણને જાણે અને અનંત દ્રવ્યોને, દરેકને કેવળ જ્ઞાન જાણે છે. કોઈ એમ સમજે કે ભગવાન ભૂતકાળનું તો જાણે પણ ભવિષ્યનું જાણે નહીં. ભવિષ્યનું જાણે કેવી રીતે જાણે? આમ થશે એમ જાણે, પણ આમ જ થશે એમ નહીં. ભાઈ જેવું ઉપાદાનમાં તો ઘણી યોગ્યતા છે, જેવું નિમિત્ત આવશે એવું કાર્ય થશે. માટીમાંથી ઘડો થશે કે નહીં તો કેવળ જ્ઞાન શું જાણે? કે કુંભાર આવશે તો ઘડો થશે, નહીં આવે તો નહીં થાય એમ જાણે. કોઈ વાંચશે તો પરીક્ષામાં પાસ થશે, નહીં વાંચે તો નાપાસ થશે એમ કેવળ જ્ઞાન જાણે ને. તો કેમ જાણે? તો કેવી રીતે કેવળ જ્ઞાન જાણે? જેમ છે એટલે બસ, એ તો બરોબર છે ને, વાંચશે એટલે પાસ થશે. એવું જ્ઞાન તો આપણે કરી શકે, કેવળ જ્ઞાનને હું કામ પૂછવા જવું પડે? કોઈ વાંચશે તો પાસ થશે તો આપણને પણ ખબર પડે છે. આ વાંચવાનો છે અને પાસ થશે એવું ફિક્સ જ્ઞાન છે, કન્ડિશનલી નથી. વાંચશે તો એમ શબ્દ નથી. આ વાંચવાનો છે અને આ પાસ થવાનો, આ નથી વાંચવાનો અને આ નાપાસ થવાનું, એવું ચોખ્ખું જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન એવું જ્ઞાન હોય છે. અપેક્ષા આધારિત નહીં, હશે આમ થશે, આમ થશે તો એમ નહીં, કન્ડિશનલી હોતું નથી, પ્રત્યક્ષ સિદ્ધે સીધું જ્ઞાન. તો સર્વ પદાર્થોને, સર્વ પદાર્થની પાછી વ્યાખ્યા કરી કે સર્વ પદાર્થ કહેતા દ્રવ્ય ગુણને પણ જાણે પણ બધી પર્યાયને ન જાણે. પણ બધી પર્યાયને કેવળ જ્ઞાન જો જાણે તો પછી બધું જગત નક્કી થઈ ગયું. પછી આપણે કરવાનું શું રહે? પણ આમાં પછી ચામ શું રહે લાઈફમાં? કઈક કઈક કરવાનું હોય, એડવેન્ચર કઈક કરવાનું હોય તો મજા આવે ને. જગતમાં તો બધું ફિક્સ થઈ ગયું છે ને, હવે કઈ મજા ન આવે ને. અનનોન ડેસ્ટિનેશન જવું હોય તો કેટલી મજા આવે આપણને કઈક. આ તો બધું તમે કહો કેવી જોયું એમ થશે તો શું કરશું આપણે? હવે બંધાઈ ગયા ને, આપણે કઈ કરવાનું નહીં રે ને. અમસ્તુ પણ શું કરતો હતો? કેવી ભગવાને જોયું એમ થશે કે નહીં થાય એ ચાલે એક બાજુ વાત, પણ અમસ્તુ તું શું કરે છે? કે તારી કલ્પનાથી રાગ દ્વેષની આકુતા કરતો, બીજું પદ્રવ્યમાં તો કઈ ફેરફાર કરી શકતો નથી. અને હવે કેવળ જ્ઞાનમાં જેમ થવાનું છે, જોયું છે એમ થવાનું છે, એમ નક્કી કરતા શું થશે? તારી કરતા બુદ્ધિ નો રાગ દ્વેષ આકૃતા ટળી જશે. એમાં સારું થશે ખરાબ થશે કેવી એ જાણ્યું એમ થવાનું છે. એમ કરીને આપણે પરાધીન થતા નથી, આપણે કઈ કેવળ જ્ઞાનને આધીન થઈ જતા નથી, પણ કેવળ જ્ઞાનને જાણ્યું એવું થશે કે આપણું થવાનું તેવું કેવળ જ્ઞાનમાં જાણવાનું છે. શરૂઆત ક્યાંથી થઈ? કેવી ભગવાન આપણી પર્યાયની એરેન્જમેન્ટ કરી દીધી છે કે આપણી પરણતીનો એક પ્રવાહનો ક્રમ છે અને એ પ્રવાહના ક્રમમાં સાથે સાથે તે અનુસાર પુરુષાર્થ પણ છે. ખાલી પ્રવાહનો ક્રમ છે અને પુરુષાર્થ નથી એમ છે. ભગવાન આપણો મોક્ષ તો જોયે છે પણ પુરુષાર્થ નથી જોયે એવું હશે કે મોક્ષ જોયે છે તો પૂર્વ ભૂમિકા મોક્ષના માર્ગનો પુરુષાર્થ પણ જોયે છે. અને પુરુષાર્થ તો તું એમ જોયે છે કે ભગવાનને મોક્ષ જોયે તેથી થશે, પણ ભગવાનને પુરુષાર્થ જોયે તો પુરુષાર્થ કેમ નથી કરતો? ભગવાનને મોક્ષ જોયે છે તો તારે મોક્ષ જોયે છે, પણ ભગવાનને પુરુષાર્થ જોયે છે અને પુરુષાર્થ તારે કરવો નથી તો તને પ્રમાદ છે. અને આવી તને જો ભાવના રહેતી હોય તેનો અર્થ કે ભગવાનને તારો મોક્ષ જ જોયો નથી. તો સર્વ પદાર્થોને કહીને દ્રવ્ય ગુણ પર્યાય, પછી ક્યારેક જાણે ભગવાન એક વાર જાણીને બંધ કરી દે ને પછી વારે વારે શું એની જોઈએ રાખવું. દરેક સમયમાં પ્રત્યેક સમયમાં પાછું કેવી રીતે યથાસ્થિત જેવું છે તેવું. જો ભગવાન પૂર્ણ ન જાણે તો સર્વજ્ઞ ન કહેવાય, યથાસ્થિત જેવું છે તેવું જો જાણે તો સાચું જ્ઞાન ન કહેવાય. તો ભગવાનનું સાચું જ્ઞાન પણ છે અને પૂર્ણ પણ જ્ઞાન છે. પૂર્ણ જ્ઞાન હોવાથી બધું જાણે છે અને સાચું જ્ઞાન હોવાથી યથાસ્થિત જેમ છે તેમ પરિપૂર્ણ રૂપે સ્પષ્ટ. સ્પષ્ટ શા માટે લખ્યું છે? વર્તમાનવત એટલે કે કોઈ પણ ઇન્દ્રિયના કે એના અવલંબન વગર. સ્પષ્ટ નો અર્થ શું છે? પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે કોઈના પણ અવલંબન વગર. તો સ્પષ્ટ અને પાછું કેવી રીતે જાણે છે? એક સાથે આગળ પાછળ એક સાથે ત્રણ કાળને જાણવા માટે જો ત્રણ સમય જોતા હોય તો એ કેવળ જ્ઞાન જ નથી, પૂર્ણ જ્ઞાન જ નથી. એટ એ ટાઈમ એક સાથે એક જ સમયમાં એક સમયમાં પૂરેપૂરું જાણે તો તેનું નામ પૂર્ણ જ્ઞાન કહેવામાં આવે છે. પ્રત્યક્ષ કેવળ જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ છે. જગતમાં કેટલા જ્ઞેયો પ્રત્યક્ષ છે અને કેટલા પરોક્ષ છે? બધા જગતની અંદર પ્રત્યક્ષ કેટલા છે જ્ઞેયો? બાકીના પરોક્ષ છે. જગતની અંદર જ્ઞેયો કેટલા પ્રત્યક્ષ ને કેટલા પરોક્ષ? બધાય પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે તો આપણ પ્રમેય તો ગુણ છે પણ પ્રત્યક્ષ નામનો ગુણ નથી. પ્રમેયત્વ ગુણને કારણે જણાવવા યોગ્ય છે પણ પ્રત્યક્ષ એવો અર્થ એમાંથી ન નીકળે. આપણને અત્યારના કેટલા પ્રત્યક્ષ છે? અત્યારના બેઠા આપણને કેટલા પ્રત્યક્ષ છે? પૂતગલ. પ્રત્યક્ષ નો અર્થ શું છે? પેલા પ્રત્યક્ષ નો અર્થ શું છે? કોઈના અવલંબન વગર સીધું જાણવું તેનું નામ પ્રત્યક્ષ કહેવાય. તો આપણે આને ઇન્દ્રિયના અવલંબન થી જાણીએ છીએ તો બધું પરોક્ષ છે ને. આખું જગત છદ્મસ માટે પરોક્ષ છે ને ભગવાન માટે પ્રત્યક્ષ. જ્ઞેયમાં એવા બે ભેદ પાડ્યા. જ્ઞેય કોઈ બી પ્રત્યક્ષ પરોક્ષ ન હોય. જ્ઞાનની વ્યાખ્યામાં જો પ્રત્યક્ષ પરોક્ષ શબ્દ વાપરા. જો આમાં આપણે જો ઓલામાં અવધિ જ્ઞાન સ્પષ્ટ હતું, મનપરેમાં સ્પષ્ટ હતું, આમાં સ્પષ્ટ છે. એટલે જ્ઞાન પ્રત્યક્ષ પરોક્ષ હોય. જ્ઞેય કોઈ બી પ્રત્યક્ષ પરોક્ષ. જેમ આપણે ઘણી વાર લઈએ છીએ નિમિત્ત કેટલા છે જગતની અંદર, એમ જગતની અંદર પ્રત્યક્ષ પરોક્ષ કેટલા છે? કોઈ નથી. જ્ઞાન જો કોઈના અવલંબનથી જાણે તો જ્ઞાનનું નામ પરોક્ષ છે. અને જ્ઞાન સીધું જાણે છે તો જ્ઞાનનું નામ શું પડે છે? પ્રત્યક્ષ પડે છે. જ્ઞેય તો જ્ઞેય છે, જ્ઞેય પ્રત્યક્ષ પરોક્ષ નથી. પ્રમેયત્વ ગુણ છે એના કારણે તો જણાવવા યોગ્ય છે હવે જ્ઞાન કઈ રીતે જાણે છે એ રીતે જ્ઞાનનું નામ પ્રત્યક્ષ પરોક્ષ પડે છે. જણાવવા યોગ્ય તો બધા છે. હવે જ્ઞાન સીધું જાણે તો કોનું નામ છે? પ્રત્યક્ષ જ્ઞાનનું નામ છે. તો કેવળ જ્ઞાન કેવું છે? સ્પષ્ટ કેતા પ્રત્યક્ષ છે અને એક સાથે જાણે તેને કેવળ જ્ઞાન કહે છે. નીચે ફૂટનોટમાં વાંચીએ, દ્રવ્ય ગુણ પર્યાયોને કેવી ભગવાન જાણે છે પણ તેના અપેક્ષિત ધર્મને જાણી શકતા નથી એમ માનવું તે અસત્ય. ઘણા આવું માને પણ છે. ભગવાન શું જાણે? દ્રવ્ય ગુણને જાણે પણ અપેક્ષિત ધર્મ, અપેક્ષિત ધર્મ એટલે અપેક્ષિત ધર્મો પર્યાત આવી ગયું. નિત્ય, અનિત, એક, અનેક, શુદ્ધ, અશુદ્ધ એવા જે અપેક્ષિત ધર્મો હોય છે એવા ભગવાન જાણતા નથી એવો પણ એક મત છે. દ્રવ્ય ગુણ પર્યાય જાણે પણ આત્મા શુદ્ધ, દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ, પર્યાય અપેક્ષાએ અશુદ્ધ, દ્રવ્યથી નિત્ય, પર્યાયથી અનિત્ય એવા જે અપેક્ષિત ધર્મો છે, સ્વથી અસ્થિ પરથી નાસ્તિ એવા જે અપેક્ષિત ધર્મો છે તેને ભગવાન જાણતા નથી એવું કોઈ માને તો પણ તે ખોટું છે. તેઓ અનંતને અથવા માત્ર પોતાના આત્માને જાણે પરંતુ સર્વને ન જાણે એમ માનવું તે પણ ન્યાયથી વિરુદ્ધ છે. ભગવાન કેટલાને જાણે? અનંતને જાણે પણ બધાને ન જાણી શકે. અરે બધાને ન જાણી શકે ભગવાન એમ તને ક્યાંથી ખબર પડી? પેલા તું ભગવાન કરતા તને વધારે જ્ઞાન છે તો ખબર પડે ને. ભગવાન ચાલ માન લે નથી જાણતા પણ તું તો જાણી શકે, તો તું જાણી શકે અને તારાથી ભગવાન અધિક છે ન જાણી શકે એવું હોઈ શકે? અથવા ઘણા તો શું માને? ભગવાન પોતાને જાણે છે પણ લોકાલોકને પરને જાણતા નથી એવું નથી. લોકાલોક છે એમ સિદ્ધ ક્યારે થયું? તું જેમ કહે છે લોકાલોકને જાણતા નથી, લોકાલોકને નથી જાણતા તો લોકાલોક છે એવું તો જ્ઞાન થયું કે નહીં? તો કોકને તો થયું હશે કે નહીં? તો તને થયું છે લોકાલોકનું જ્ઞાન, અનંત દ્રવ્ય, અનંત ક્ષેત્ર, અનંત કાળ ભાવનું? તો કે લોકાલોકને ભગવાન જાણે છે. કેવી ભગવાન સર્વજ્ઞ હોવાથી અનેક આત્મક પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે. કેવલીના જ્ઞાનમાં કાંઈ પણ જણાયા વિના રહેતું, જેનું જ્ઞાન નામ છે કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન એટલે અજ્ઞાન શબ્દ જ ન આવે, ન જાણવું, ન ખબર પડે, ખ્યાલમાં ન આવે, ન જણાય એ કેવું કેવલ જ્ઞાનમાં હોતું જ નથી. તો તે કેવલ જ્ઞાન બધું જ જાણે છે. હવે એમને ખરેખર લક્ષ કે ઉપયોગ મૂકવો કે એવું કઈ હોતું જ નથી એમ તમે કહી શકો તન્મય પણે. હવે તો જ્યાં શ્રેણી માંડી ત્યાં ઉપયોગ ક્યાં હતો? એમનો સ્વરૂપમાં જ ઠરી ગયું. સ્વરૂપમાં જ ઠરેલો ઉપયોગ કાયમ સદાય રહે છે. હવે આપણી જેમ લક્ષ મૂકીને ઉપયોગ મૂકો જાણવું કે એવું તો એમના જ્ઞાનમાં નથી. પણ એમના જ્ઞાનની જ હવે એવી નિર્મળતા તાકાત ખીલી ગઈ કે સ્વરૂપમાં ઠરેલા છે પણ જ્ઞાન એવું ખીલી ઉઠ્યું છે કે જેમાં સ્વનું પણ પૂર્ણ જ્ઞાન અને પરનું પણ પૂર્ણ જ્ઞાન છે જે એમાં થઈ જાય છે. લક્ષ પૂર્વક એટલે એ તરફ ઉપયોગ મૂકવાનો તો પ્રશ્ન જ નથી. તન્મયપણે પણ જાણતા નથી. તન્મયપણે તો પોતાના આત્માને જ જાણે છે. ફરીથી ચલો પ્રશ્ન લઈએ. પ્રશ્ન યાદ તો આવ્યો તો એ જ મારો પ્રશ્ન કરવો તો પણ હવે ચલો કરી લઈએ. હવે કેવી પરમાત્મા એક સમયે જે જાણે એવું જ બીજે સમયે જાણે છે કે ફેરફાર હોય? એક જણ કે ફેરફાર કહે છે કે એનું તો શું હશે? એનું જ જાણે. અચ્છા માની લઈએ ભગવાન છે કેવળ પરમાત્મા. આજે શું જાણે છે? આજ કયો ડે છે? ગુરુવાર છે. કાલે શુક્રવાર છે આવતીકાલે, અને કાલે કયો હતો? બુધવાર, એમ જાણ્યું. હવે કાલે ભગવાન કેવું જાણશે કે આજે શુક્રવાર છે, કાલે ગુરુવાર હતો અને આવતો દિવસ શનિવાર? ફેરફાર ન થયો? ફેરફાર થયો કે ન થયો? જ્ઞેય જો ફરે છે તો ભગવાન જાણતું કે એનું જ જાણે? જો ફેરફાર છે અને ફેરફાર નથી બે અપેક્ષા છે. કેવી રીતે? કે જે વિષય છે ત્રણ કાળ ત્રણ લોક એ વિષય બદલતો નથી માટે તેનું તે જાણે છે. બેમાં શું થયું? વિષય જે છે ત્રણ કાળ ત્રણ લોક એ વિષય કોઈ દી બદલતો નથી કે આજ અત્યારનો અધોલોક જાણે પછી મધ્યલોક જાણશે પછી. તો એ અપેક્ષા ભગવાન શું જાણે છે? એકનું એક જ જાણે છે, ફેરફાર નથી. પણ પણથી જેમ બદલે છે તેમ એમના જ્ઞાનમાં પણ એવું જાણે કે એવું ને એવું જ જાણે. પ્રાણ કાવ જેમ જ્ઞેયો ફરે છે એમ એમાં જ્ઞાનમાં પણ એવો ફેરફાર જાણે છે કે નહીં? તો બે અપેક્ષા લેવાય, પણ વિષય જેટલો છે તેટલો જ રહે છે. વિષય ઓછો વધતો થતો નથી. એટલે સામાન્ય રીતે એમ જ કહેવાય, કેવળની જેવું પેલા સમયે જાણ્યું એવું જ બીજા સમયે, તે એવી ને એવી પર્યાય થયા કરે. આ એક અપેક્ષા લેવી હોય કે જેમ જ્ઞાનમાં ફેરફાર થાય એમ જાણનાર જ્ઞાનમાં પણ એવો ફેરફાર છે કે થાય કે ન થાય? નવીનતા નથી લાગતી, કારણ કે એમને રાગ નથી. આપણને રાગ હોવાથી એક રાગ જયારે ઢળી જાય છે ત્યારે આપણને કંટાળો આવે છે. તો આપણે નથી જોયું એટલે નવીનતા લાગે છે ને? એટલે આપણે નવીનતા રાખવી છે ને, રાગ નવું નવું જાણવાનો. નવું નવું જાણીએ ને જૂનું જૂનું ભૂલતા જશું, કેદી પછી મળતી જવાનું છે. નવીનતાનો એમને સવાલ જ નથી. પોતાના આત્માને એવો પૂર્ણપણે જોયો છે કે લોકાલોકનું જ્ઞાન થાય તો પણ એમાં એમને નવીનતા શું છે? પોતાના ચૈતન્ય પરમાત્માનું એવું જ્ઞાન થયું છે કે આ લોકાલોકનું જ્ઞાન થયું એ પણ એની મહત્તા એમને લાગતી નથી. ચૈતન્ય સ્વરૂપ જ્ઞાની તો સમજે ને, મારો લોક શું છે? જ્ઞાનીનો લોક આ ચૈતન્ય લોક છે. મારું સરસ્વત ચૈતન્ય તે જ મારો લોક છે. સમયસાર માં આવે છે ને? જાણવું ના જાણવું એ સ્વભાવ છે. સ્વભાવ હોવાથી એમને એવું જાણવું ના જાણવું એવા વિકલ્પ કે એવી અપેક્ષા પણ નથી. સહજ સ્વભાવ ખીલી ગયો છે તો ખીલી ગયો છે. સૂર્યને એમ હોય છે કે મારે અહીંયા પ્રકાશું કે અહીંયા ન પ્રકાશું, શું છે એનો પ્રકાશ છે ને બધે સજે ફેલાય છે એમ. આપણે રાગ હોવાથી આપણને એમાં થાય છે. આ તો પૂર્ણ જ્ઞાન ખીલી ગયું છે એમાં તો એવું કોઈ હોતું. અને કેવળ જ્ઞાન કેવું જાણે? હસ્ત કમલ વત કે ને, હાથની રેખાઓ કે હાથ ઉપર રાખ, એ પણ એક સામાન્ય દ્રષ્ટાંત છે. એ આપણે પરોક્ષ જાણીએ છીએ. પણ કહેવાનું શું છે? હાથની રેખાઓ આપણે કેવી રીતે પ્રત્યક્ષપણે જાણીએ છીએ એમ કેવળ જ્ઞાન ત્રણકાળ ત્રણ લોકને વર્તમાન વત પ્રત્યક્ષ એક સમયમાં. આત્મા ત્રિકાળી છે, બરોબર છે? ભૂતકાળમાં તો વર્તમાનમાં છે ને, ત્રણ કાળ મળીને આત્મા ત્રિકાળી છે ને. તો હું વર્તમાનમાં ત્રિકાળી છું, ત્રણ કાળ મળીને હું આત્મા છું, એ તો ભેદ પડે છે, અપૂર્ણતા છે. હું કેવો છું? વર્તમાન એક સમયમાં હું ત્રિકાળી છું. ત્રણ સમય ભેગા થઈને હું ત્રિકાળી નથી બનતો. એમ કેવળ જ્ઞાનની તાકાત કેવી છે? ત્રણ કાળ મળીને ત્રણનું જ્ઞાન નથી કરતા. અને એના માટે તો સમન ભદ્રાચાર્ય બહુ સરસ કહે છે કે હે ભગવાન, આપ સર્વજ્ઞ છો એવો વિશ્વાસ મને ક્યાંથી બેઠો? આપ સર્વજ્ઞ છો એનો વિશ્વાસ કેવી રીતે બેઠો? કે સમય એક, આપે જાણ્યા કેટલા? ઉત્પાદ વયને ધ્રુવ. પાછા કોના? એક પદાર્થમાં નહીં, અનંત પદાર્થમાં. સમય એક જાણ્યા ત્રણ, ઉત્પાદ વયને ધ્રુવ. પાછા એક જ પદાર્થમાં ને અનંત પદાર્થમાં. હે ભગવાન, આપ આજ આપનું સર્વજ્ઞપણાનું લક્ષણ છે. એક સમય જેનો ભાગ ન થઈ શકે એવો નાનામાં નાનો સમય અને જાણ્યા ત્રણ જેના ભેદ પડી ગયા, આ છદ્મસ્થની તાકાત નથી કે આવું જાણી શકે. આ સર્વજ્ઞ સિવાય આ કોઈ જ્ઞાનની તાકાત નથી કે એક સમયમાં અનંત સુધી પહોંચી વળે. એક સમયમાં અનંત ઉત્પાદ વય ધ્રુવને પહોંચવાની તાકાત જેને અનંત જ્ઞાન પ્રગટ થયું એની જ છે. તો હે ભગવાન, આ આપનું સર્વજ્ઞપણાનું લક્ષણ છે. તો એ અહીંયા આપણને કેવળ જ્ઞાનની વ્યાખ્યા કરી. ત્રણ કાળ ત્રણ લોકમાં શું બાકી રહ્યું? શું બાકી રહ્યું? બધું જ જાણી શકે. આપણા વિચાર જાણી શકે, ખાનગીમાં વિચાર કર્યા એ જાણી શકે. રૂમ બંધ કરીને કર્યું એ મન તો હજી બહુ જુદું. કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાનની તાકાત પૂર્ણ છે ને. અનંત જે અનંત જ્ઞાન છે એ અનંત બધાને પ્રત્યક્ષપણે જાણે. આપણો વિચાર આપણને આવ્યા પેલા કેવી ના જ્ઞાનમાં આવી ગયો છે, એમને ખ્યાલ આવી ગયો છે કે આનો કેવો વિચાર. વિચાર કર્યા પેલા કેવી ના જ્ઞાનમાં તો ખ્યાલ આવી ગયો છે કે આનો કેવો વિચાર થવા. વિચાર બધું જ જાણી શકે, કારણ કે કેવળ જ્ઞાનને માટે રૂપી કે અરૂપી. ફરીથી એક પ્રશ્ન કર્યો એટલે માંથી યાદ આવે, ભગવાન કોને સ્પષ્ટ વધારે જાણે, રૂપીને કે અરૂપીને? વધારે સ્પષ્ટ ક્લિયર શું જણાય, નજીકનું કે દૂરનું? લાઇટમાં હોય કે ડાર્કનેસમાં હોય શું જણાય બધું? ક્રમ નહીં, પણ આવી રીતે શું કામ નહીં ફરક પડતો? કેમ લાઇટમાં તો વધારે ક્લિયર દેખાય ને. આ આપણને ઇન્દ્રિય જ્ઞાન હોવાથી બારમાં નિમિત્તની જરૂર પડે છે. અતિન્દ્રિય જ્ઞાનને કોઈ, એ અતિન્દ્રિય જ્ઞાન કેવું હશે ખરેખર આપણે કલ્પના નથી કરી. એક વાર પણ સાચી રીતે કેવળ જ્ઞાનનો વિચાર કરવો છે. કેવળ જ્ઞાન એટલે શું? એ કેવળ જ્ઞાનની તાકાત શું છે? કેટલા જ્ઞેયોને જાણે છે? એક વિશ્વ, વિશ્વની અંદર છ દ્રવ્ય, એ છ દ્રવ્યમાં એક જીવ ગુણ લ્યો એની સંખ્યા અનંત. એક એક દ્રવ્ય છે એની અંદર અનંત ગુણ, એક એક ગુણની અનંતી પર્યાય, એક એક પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિછેદ. કોઈ દી કલ્પના કરી ક્યાં સુધી? અને એ છતાં એ બધાને એક સમયમાં યુગપદ પાછા લમસમ નહીં, પાછો પ્રત્યેક પ્રત્યેકને એક સમયમાં સ્પષ્ટ પણ એક એક નહીં. આપણે જેમ કહીએ લમસમ ભાઈ લગભગ હશે 50-60 માણસો ત્યાં, એમ નહીં. એ જ્ઞાનની તાકાત શું હશે ખરેખર? સ્વભાવની મહિમા એને જો આવે, આવો કેવળ જ્ઞાનની તાકાત છે તેવી જ મારામાં તાકાત છે, તો તેને આ વિભાવની, અલ્પ જ્ઞાનની, ઇન્દ્રિય જ્ઞાનની તુચ્છતા લાયગા વગર રહેશે નહીં. ગુરુદેવસિંહ સ્વભાવ વારંવાર કહેતા, સ્વભાવનું સામર્થ્ય, વિભાવની વિપરીતતા, તુચ્છતા અને સંયોગની પૃથકતા. સ્વભાવનું સામર્થ્ય કેવું છે? વિભાવની તુચ્છતા છે, વિપરીતતા છે, અને સંયોગ તો પૃથક છે. સ્વભાવ કોઈ દી છૂટે નહીં, વિભાવ કોઈ દી એક જેવા રહે નહીં, અને સંયોગ કોઈ દી સાથે આવે નહીં. એવું પોતાને કેવળ જ્ઞાનનો પહેલા મહત્તા આવવી જોઈએ. ચોક્કસ બધામાં થાય, અગરું લઘુત્વ ગુણને બધાને કારણે કેવળ જ્ઞાનમાં પણ સદગુણ હાનિ વૃદ્ધિ થયા કરે સમય સમય. હવે 165મો પ્રશ્ન, શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ ગુણ કોને કહે છે? જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ એટલે કે યથાર્થ પ્રતીત થાય, સાચી ઓળખાણ થાય, સાચી માન્યતા થાય, તેને શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ ગુણ કહે છે. જે ગુણની નિર્મળ દશા પ્રગટ થતા શું થાય છે? પોતાના શુદ્ધ આત્માનો એને પ્રતિભાસ. પ્રતિભાસ કહેતા ઓલી દર્શન ને જ્ઞાન ચેતનાનો પ્રતિભાસ ન લેવો, એટલા માટે બ્રેકેટમાં લખ્યું યથાર્થ પ્રતીતિ, સાચી ઓળખાણ, સાચી અંદરમાં એની રૂચિ થાય છે, તેનું નામ શ્રદ્ધા ગુણ કહેવામાં આવે છે. અને એવી જ્યાં સાચી શ્રદ્ધા એને પ્રગટ થાય છે તેને શું હોય છે? નીચે સમ્યક દ્રષ્ટિને નિજ મુજબની પ્રતીતિ હોય છે. એને ચાર પ્રકારની પ્રતીતિ હોય છે. સાચા દેવ ગુરુ અને ધર્મમાં કેવી હોય છે? દ્રઢ પ્રતીતિ. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ રીતે ચાર પ્રકાર વર્ણવા છે. દ્રઢ પ્રતીતિ, કોઈ દી ડગે નહીં, સપનામાં પણ એને ડગે નહીં, એવી સાચા દેવ ગુરુ અને ધર્મની. મારે કોની પાસેથી સત્ય સમજવું છે એનો તો પહેલા પાકો અડગ નિર્ણય હોવો જોઈએ. એમાં પણ જો ડામાડોળ હોય તો એ સત્ય સુધી પહોંચી શકશે નહીં. કદાચ માથું કપાઈ જાય તો પણ સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધામાં એને શંકા ન જાય. ટોડોમલજી સાહેબે એમ ન કીધું કે ના ના હું તો છું, મને ગમે વૈશ ધર્મને માની લઈશ, મને નહીં મારો, મને હાથીને કરાયું ને. એવી અડગ શ્રદ્ધા હોય છે કોઈ પણ ભોગે સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છૂટતી નથી, કારણ કે જેની પાસે પ્રાપ્ત કરવું છે એના ઉપર તો અડગ શ્રદ્ધા રહેવી જ જોઈએ, નહીતર એને સાચું સમજાશે નહીં. પછી કહેવા પછી શું કરવું? સાચા દેવગુરુ શાસ્ત્ર પાસેથી શું આપણને મળ્યું? જીવાદી સાત તત્વો એને સાંભળ્યા તો તેની પણ સાચી પ્રતીતિ થવી જોઈએ. સાત તત્વો કેવા પ્રકારના છે તેની એને પ્રતીતિ ઓળખાણ તેને જીવનમાં થવી જોઈએ. એ કર્યા પછી એમાંથી શું કરવાનું છે? સ્વ અને પરને જુદા પાડવાની સદ્ધાંત, કે હું આત્મા જીવ તત્વ તે સ્વ છું, અજીવ તત્વ મારાથી જુદા પર છે, એમ સ્વપરને એને જુદા પાડવા. પછી સ્વપરમાંથી પણ શું લેવું છે? સ્વપરનો જુદાપણાનો વિકલ્પ પણ છોડીને આત્માની શ્રદ્ધા થવી જોઈએ. ઉપરોક્ત લક્ષણોના અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યક દર્શન છે. જ્યાં શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય થાય ત્યાં આવા ચાર પ્રકાર તો હોય છે. અવિનાભાવ એ વિના બીજું ન હોય, આ જો ચાર નથી તો સાચી શ્રદ્ધા પણ નથી, અને સમ્યક દર્શન છે તો આ ચાર એની સાથે હોય હોયને હોય જ છે. તો અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય તે નિશ્ચય સમ્યક દર્શન છે. આ પર્યાયનો ધારક તે શ્રદ્ધા ગુણ છે. સમ્યક દર્શન અને મિથ્યા દર્શન તે તેના પર્યાય છે. સમ્યક દર્શન તેની નિર્મળ પર્યાય છે, મિથ્યા દર્શન તેની વિપરીત ઊંધી એની પર્યાય છે. હવે ચારિત્ર ગુણ. નિશ્ચય સમ્યક દર્શન સહિત સ્વરૂપમાં ચરવું રમવું, ચારિત્ર, ચારિત્ર એટલે ચરવું, એકાગ્ર થવું, લીન થવું. કોનામાં લીન થવું? કે જે વસ્તુની શ્રદ્ધા થઈ છે એમાં લીનતા થાય. જે વસ્તુનું હજી જ્ઞાન શ્રદ્ધાને જ નથી, ખબર જ નથી, તે વસ્તુમાં એકાગ્રતા લીનતા ક્યારે પણ થઈ શકતી નથી. માટે હંમેશા ચારિત્ર કેવું હોય છે? શ્રદ્ધા જ્ઞાન પૂર્વક જ હોય છે. નિશ્ચય સમ્યક દર્શન સહિત એના સાથે જ સ્વરૂપમાં જે સ્વરૂપની શ્રદ્ધા કરી છે, જે સ્વરૂપનું જ્ઞાન છે તેમાં ચરવું, તેમાં રમવું, તેને ચારિત્ર કહેવામાં આવે. પોતાના સ્વભાવમાં અકસાય પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. કેવી પ્રવૃત્તિ કરવી? અકસાય. આપણી સમય સમયની પ્રવૃત્તિ કેવી છે? રાગ દ્વેષ વાળી કસાઈ પ્રવૃત્તિ છે. તો પોતાના સ્વભાવમાં સ્વરૂપમાં અકસાયપણે રાગ દ્વેષ રહિતપણે પ્રવૃત્તિ કરી એમાં એકાગ્રતા સ્થિરતા લીનતા કરવી તે ચારિત્ર છે. તે ચારિત્ર મિથ્યાત્વ અને અસ્થિરતા રહિત અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે. જ્યાં સમ્યક ચારિત્ર પ્રગટ થયું ત્યાં મિથ્યાત્વ પણ ન હોય અને ચારિત્ર એની પરિણતિથી કેવી છે? અસ્થિરતા રહિત છે. તેટલા પ્રકારનું અસ્થિરતા છૂટી ગઈ. જેટલા જેટલા પ્રકારનું ચારિત્ર થાય છે તેટલો ચારિત્રનો દોષ અસ્થિરતા છૂટી જાય છે. અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે અને એવા પર્યાયોને ધારણ કરનાર ગુણને ચારિત્ર ગુણ કહે છે. ચારિત્ર કોઈ એવો નથી, રાગ દ્વેષ વિકારી પર્યાય નથી, પણ ચારિત્ર શું છે? નિર્વિકાર શુદ્ધ પવિત્ર એવો જીવનો પરિણામ છે. ઘણા તો કે ભાઈ ચારિત્ર લીધું, દીક્ષા લીધી અમે, પણ દીક્ષા મારી પાસે આવી કે નહીં મને નથી ખબર, ગુરુએ તો મને દીક્ષા આપી. પણ અરે ભાઈ દીક્ષા એમ કઈ કોઈ લેવી છે? દીક્ષા એટલે શું? દીક્ષા એટલે ભાવલિંગ. ભાવલિંગ એટલે સ્વરૂપની રમણતા, શુદ્ધોપયોગ રૂપ ભાવલિંગ તેને ગ્રહણ કરવું તેનું નામ સાચી દીક્ષા છે. બાકી બધું શું છે? દખ્યા છે. ગુરુદેવ શું કહેતા એના? દખ્યા. દખ્યા એટલે દુઃખ એનું લીધું છે. દખ્યા લીધી છે, દીક્ષા લીધી નથી. દીક્ષા એટલે તો સ્વરૂપમાં સ્થિરતા રૂપનો શુદ્ધોપયોગ એની પ્રાપ્તિ તેનું નામ સાચી દીક્ષા કે છે. નીચે ફૂટનોટ છે. એવા પરિણામોને, એવા પરિણામો એટલે ચારિત્રના પરિણામના જુદા જુદા નામ આપે છે. ચારિત્રને સ્વરૂપ સ્થિરતા કહો, નિશ્ચલતા કહો, વિતરાગતા કહો, સામ્ય કહો, ધર્મ અને ચારિત્ર કહે છે. પ્રવચન સારમાં એ ગાથા આવે છે ને, મોક્ષો વિહીન તે જીવનો પરિણામ છે. સામ્ય તે ધર્મ છે અને ધર્મ તે ચારિત્ર છે. અને સામ્ય પરિણામ કોને કહેવાય? મોક્ષો વિહીન જીવના પરિણામ તે સામ્ય છે, સામ્ય તે ધર્મ છે, અને ધર્મ તે ચારિત્ર છે. ગુણની વ્યાખ્યા કરે એમાં ચારિત્ર ગુણને દેખાડવા માટે એની પર્યાયથી વાત કરે કે આવી પર્યાય જે ગુણની હોય તેને ચારિત્ર ગુણ કેવો. કારણ કે સીધી રીતે તો ગુણ કેવી રીતે દેખાડી શકાય? મિથ્યા ચારિત્ર પણ છે અને મિથ્યાત્વ ચારિત્ર અને સાથે મિથ્યાત્વ ત્રણેયમાં. મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન ના ચારિત્ર ત્રણથી રહિત. મિથ્યાત્વ કહેતા ચારિત્ર પણ આવે, શ્રદ્ધા પણ ત્રણેયથી રહિત. જ્યાં સમ્યક ચારિત્ર પ્રગટ થયું હોય ત્યાં મિથ્યા દર્શન પણ નથી, મિથ્યા જ્ઞાન પણ નથી ને મિથ્યા ચારિત્ર પણ નથી. જ્યારે આત્માને ચારિત્ર ગુણનો એવો શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે બાહ્ય અભ્યંતર ક્રિયાનો યથાસંભવ ભૂમિકા અનુસાર નિરોધ થઈ જાય છે. અંતરની શુદ્ધતાને અનુસાર બાહ્ય પણ એવું સેજે થઈ જાય છે. અંતરમાં પંચમ ગુણ સ્થાન હોય અને બારમાં હજી કે મારે કોઈ વ્રત નથી લેવા તો એવું હોય નહીં. અંતરમાં ત્રણ કસાયનો અભાવ થયો તો બારમાં નગ્નપણું સેજે થઈ જાય. અંતર બાહ્યનો સુમેળ, અંતરનો બાહ્ય સાથે, બાહ્ય સાથે અંતરનો નહીં. ફરીથી બેમાં શું ફરક પડે છે? અંતરનો બાહ્ય સાથે સુમેળ. બારમાં તમે નગ્નપણું લઈ લીધું એટલે અંદર થશે એમ નહીં. બાહ્યનો અંતર સાથે સુમેળ નથી પણ અંતરનો બાહ્ય સાથે સેજે સુમેળ હોય છે. તો આ રીતે ચારિત્રની આપણને વ્યાખ્યા કરી આગળ પછી આપણને મળી ગયું છે સુખ. પણ થોડું થોડું દુઃખ તો જોયે ને, સાવ સુખ હશે તો એ કંટાળા આવશે ને. થોડુંક દુઃખ જોયે કે નહીં સાથે? સારું લાગે ને, ખાલી સુખ મજા નહીં આવે ને. આ ખરેખર આવા પ્રશ્નની પાછળ અહીંયા કોઈની વાત નથી, કોઈ પણ પૂછતા હોય એની પાછળ ખ્યાલ આવે છે કે જીવનો તીવ્ર મોહ અજ્ઞાન કેટલું છે, કે સાચા સુખ કોને કહેવાય એનું પણ પોતાને સમજવા જેટલું જ્ઞાન રહ્યું નથી. એટલી પણ એની પાસે ઉત્કંઠા કે મારે સુખ પૂરેપૂરું જોઈએ, હજી પણ દુઃખની ભાવના છે. અરે જેનું વેદન ચાલી રહ્યું છે એને પણ તું ઓળખી નથી શકતો, એટલું તારું જ્ઞાન અવરાઈ ગયું છે, બિડાઈ ગયું છે. તો એવા અવ્યક્ત આત્માને જાણવા માટે તું કેદી જાગૃત થાય? હજી પણ પૂર્ણ સુખની આકાંક્ષા જિજ્ઞાસા એને જાગતી નથી, હજી પણ થોડુંક દુઃખ જોવે છે. સુખ તો ન મેળવું પણ સુખ કોને કહેવાય એ પણ એની કલ્પનાની બહાર જાણે થઈ રહ્યું છે. ભાઈ ઘણું ઘણું હજી બીજાને નહીં આપણને પણ આપણી રીતે વિચાર કરીએ કે ખરેખર મેં સાચા સુખને માટે મહેનત કરી છે, પ્રયાસ કર્યો છે. પૂજ્ય બેનસીના જીવનમાં કે સોગાનીજીના જીવનમાં જોઈએ એવી રીતે ખરેખર સિન્સિયર એફર્ટ્સ કર્યો છે આપણે? એકદમ સાચી રીતનો મહેનત પ્રયાસ કર્યો છે? સુખને માટે આપણે શું ભોગ આપ્યો છે, શું કરીએ છે? ધર્મને માટે આપણે શું કર્યું છે? આ તો ટાઈમ મળે એડજસ્ટ થતું હોય તો જવું છે, ન થતું હોય તો ત્યાં પણ નથી જવું. તો આવી રીતે ધર્મ મળી જવાનો છે, આવી રીતે સુખ મળવાનું છે. કામ હોય તો ગુરુદેવજી બહુ સરસ એના માટે તો કહેતા ને, ઘરે પૂછે બધું બધું કામ થઈ ગયું છે કે નહીં, શાકભાજી ને બધું આવી ગયું છે કે નહીં, તો પછી હું મંદિરે સાંભળવા જાઉં. આટલી તો એની કિંમત રાખે છે. સંસારની હજી એટલી મમતા પડી છે કે કામ એના બાકી હોય તો હું નહીં જાઉં. અંદર અભિપ્રાય કેવો પડ્યો છે? ફરજ કોની છે? સંસારમાં આત્મા પ્રત્યેની ફરજ નથી, સંસારની ફરજ છે. તો સંસારની ફરજ છે તો સંસાર નિભાવજો, સંસાર ચાલુ રાખજો. એની સામે ગુરુદેવજી દ્રષ્ટાંત કેટલું કહેતા કે જે સૌધર્મ ઇન્દ્ર સાયિક સમ્યક દ્રષ્ટિ છે, ત્રણ જ્ઞાન તો એની પાસે છે, મતિ શ્રુત ને અવધિ. અવધિ ખબર છે ને, હવે તો ખ્યાલ હશે. સાયિક સમ્યક દર્શન છે, એકાવતારી છે એને પણ ખબર છે, અને છતાં ભગવાનની વાણી એનો વૈભવ કેટલો હશે? એનાથી આપણી પાસે કેટલો હશે? એના કઈ એક સોમો ભાગ તો હશે ને, 100 શબ્દ એનો હશે કે નહીં? પણ 32 લાખ તો એની અંડરમાં વિમાન છે, વિમાન, દેવોના વિમાન. કેટલા? એક ઘણા વિમાનમાં તો અસંખ્ય દેવો છે. એવા વિમાનનો એ પોતે સૌધર્મ ઇન્દ્ર સ્વામી છે. એ પોતાની આટલી વૈભવ છોડીને એ ભગવાનની વાણી સાંભળવા જાય છે, અને આપણે આપણા ગ્રસ્ત દશાના થોડા ઘણા પણ મૂકીને જતા નથી, મમતા રહ્યા કરે છે. ત્યાં શું થશે? ધંધો અડધો કલાક દુકાન મોડી ખોલશું તો કસ્ટમર વ્યાજ હશે ને બધા આપણે. અરે પુણનો ભરોસો નથી, આત્માનો એનો ભરોસો ક્યાંથી આવવાનો એને? નહીં, એટલે જીવને સમજવા જેવું. પ્રમાદમાં જીવન જાય છે એના માટે, આજીવિકા માટે જવું પડે એ વાત જુદી છે. પણ સામાન્ય રીતે એને સમય મળતો હોય, થઈ શકે એવું હોય તો પણ એમાં સમય જાય છે, પ્રમાદમાં જાય છે. વાણી તો સાંભળવા જાય છે, સૌધર્મ ઇન્દ્ર પાછો કેવી રીતે સાંભળે છે? ગલુડિયાની જેમ નરમ થઈને. એમ નથી કે મને આવડે છે ને આ તો હું પામી ગયો છે. અરે પામેલા પણ આવા નરમ થઈને જિજ્ઞાસાથી કે ભગવાન શું કહે છે, એવી મહિમાથી વાણી જ્યાં સાંભળે છે. ગુરુદેવસી દ્રષ્ટાંત ગલુડિયો કેમ જેવી રીતે એને આપો તમે ખાવ તો કેવી રીતે આવે છે? પૂછડું પર પર જેમ આવે છે ને એમ ભગવાનની વાણી નરમ થઈને સાંભળે. આ તો શું છે? પોતે અભિમાનથી સાંભળવું, ગરમી લાગતી હોય તો હવા ખાવી. ગુરુદેવશ્રી એના માટે કહેતા કે નહીં, જીનવાણીનો અભિનય થાય છે. પગ ઉપર પગ ચડાવીને વાંચીએ કે ટેકો દઈને વાંચીએ, હવા ખાતા સાંભળીએ. અરે ભાઈ, આવી મીઠી મધુરી જીનવાણી સાંભળતા તને એટલો શરીર પ્રત્યેનો રાગ પણ નથી છૂટી શકતો કે બહારમાં ગરમી છે કે શું છે એ પણ ભૂલી જવાય. ખરેખર ઘણી ઘણી પાત્રતાઓ આપણા જીવનમાં છે, તો એ આપણને સુખ જોવે છે. તો એ સુખ જેમાંથી આવવાનું છે તે સુખ ગુણ કોને કહે છે એનો પ્રશ્ન આપણને અહીંયા આવે છે. કે સુખ આપણને જોવે છે, પછી સુખની ખાણ શું છે, શેમાંથી ક્યાંથી સુખ આવવાનો છે, તે સુખ ગુણ છે. અને સુખ ગુણ કોણ કહેવાય તેની વ્યાખ્યા આપણને આમાં આપે છે. નિરાકુલ આનંદ સ્વરૂપ આત્માના પરિણામ વિશેષને સુખ કહે છે. સુખની વ્યાખ્યા આપણે કોને સુખ માની લઈએ છીએ? ઓછી આકુતાને સુખ માનવા રૂપની આપણને ટેવ પડી ગઈ છે. ઓછું આકુતા, ઓછું દુઃખ. દુઃખ ટળ્યું નથી તો દુઃખ ટળ્યું કોને કહેવાય? નિરાકુલતાનો, નિરાકુલતા પ્રગટ થવી, આકુતાનો અભાવ, નિરાકુલતા પ્રગટ થવી. તો નિરાકુલ આનંદ સ્વરૂપ આત્માના પરિણામ વિશેષને સુખ કહે છે, અને તે પર્યાય ધારણ કરનાર ગુણને સુખ ગુણ કહેવામાં આવે છે. પેલા સુખની પર્યાયની વ્યાખ્યા કરી, કારણ કે એને ઓળખાય કેવી રીતે? વેદનથી ઓળખાય. તો સુખનો ખ્યાલ વેદન પર્યાયમાં આવશે તો એ સુખ ગુણને એને ખ્યાલમાં આવશે. તો સુખની વ્યાખ્યા કરે છે, આપણને આવે છે ને પૂજામાં, અબ તકન સમજ હી પાયા પ્રભુ સચ્ચે સુખ કી ભી પરિભાષા. ઇન્દ્રિયોના ભોગની બધું કેવું લાગે છે ને, સુખમય લાગે છે, પણ એ તો કેના જેવું છે? માનો પાવક મે ઘી ડાલા તેરે ચરણો કી પૂજા સે ઇન્દ્રિય સુખ કો હી અભિલાષા. અબ તક ન સમજ હી પાયા પ્રભુ સચ્ચે સુખ કી ભી પરિભાષા. હે ભગવાન, આપ વિતરાગી છો, આપની પૂજા કરીને પણ ફળ શું માંગુ છું? કે મને સારી ભવ મળે, સ્વર્ગ ગતિ મળે, મને અનુકૂળતા મળે. અરે ભગવાન, આપની પાસે વિતરાગતા લેવાની બદલે હું આ માંગુ છું, મને સાચા સુખની વ્યાખ્યા પણ ખબર નથી. તો અહીંયા કહે છે નિરાકુલ આનંદ સ્વરૂપ આત્માના જે પરિણામ છે તેને સુખની પર્યાય કહે છે, અને તે સુખની પર્યાય ધારણ કરનાર અથવા જેમાંથી આવે છે તેને સુખ ગુણ કહેવામાં આવે છે. નિરાકુરતા લક્ષણ, એ નિરાકુરતા પ્રગટ થઈ તો માની લેવું કે સુખ છે. આપણે તો આકુરતામાં સુખ માની લઈએ છીએ. સુખ અથવા આનંદ નામનો આત્મામાં અનાદિ અનંત એક ગુણ છે. તેનું સમ્યક પરિણમન ચાલુ થતા मन इंद्रियो अने तेना विषयों थी निरपेक्ष एनाथी जुदू एनाथी जुदी जातनु पोताना आत्मा आश्रित निराकुरता लक्षण वालू सुख उत्पन्न थाय छे। आपणे सौथी पहला शुरुआत में लीधी तो के मारे सुख जोवे छे दुख गमतु नथी एनो अर्थ शुं थयो सुख जोवे छे जोवे छे प्राप्त करूं छी शुं होय द्रव्य होय गुण होय के पर्याय होय नवू प्रगट करवू छे नवू जोवे छे शुं होय पर्याय होय अने पर्याय क्यारे आवे गुण होय तो पर्याय एवी जातनी आवे गुण न होय तो एवी जातनी पर्याय न आवे अने गुण जोतो होय तो क्यां जवू पड़े द्रव्य पासे तो सुखनी पर्याय जोवे छे तो सुख गुणनी अहीं आपणने व्याख्या करे छे अने सुख गुण कोनामां छे आत्मामां छे तो एनी वात करे छे के सुख अथवा आनंद नामनो आत्मामां अनादि अनंत एक गुण छे अने तेनु सम्यक सम्यक एटले साचू अत्यारे आपणे सुख गुण नु केवू परिणमन थई गयू छे विपरीत थई गयू छे ऊंधू थई गयू एटले दुख छे। एक सुख गुण छे एनी बे पर्याय एक सम्यक अने एक मिथ्या मिथ्या पर्याय छे तेनु नाम दुख छे सम्यक पर्याय थाय तेनु नाम आनंद छे। सिद्ध भगवान ने केटलो आनंद छे संपूर्ण छे अनंत आनंद छे पूरो आनंद छे। स्वर्गना देव करता ही केटला गणो आनंद हशे स्वर्गना देव करता अरे कम्पेर ज न करे सुख क्या छे देवना जीव ने सुख क्या छे के एना करता आनंद गणो ए तो इंद्री मां कल्पेलो आनंद छे देवना स्वर्गना देव ने सुख नथी के जेथी एना करता आनंद गुणो सुख सिद्ध भगवान ने होय आ तो इंद्री जनित मानेलू कल्पना नु छे। सिद्ध भगवान नु सुख केवू छे अति इंद्री साचू सुख छे जगत ना कोई नी साथे सरखावी सकाय एवू एटला माटे तेने अनुपम कहे छे ने ध्रुव अचल ने अनुपम छे जगत मां क्यांय पण सरखावी शकातु नथी। पूज्य बेन सी आवो एक प्रश्न पूछे त्यारे चर्चा एमने वांचन चालतो ने खबर बेनो मां पहला घणा वर्ष पहला रातना एमने त्यारे एम पूछ्यू ते एमने के स्वर्गना देव करता सिद्ध भगवान नु सुख केटला गणो तो कोई आनंद गणो कोई असंग गणो अरे भाई बे जात ज एने कम्पेर करी सकाती ज नथी। जेम कोई ने रेशम नो दोरो होय अने काथी होय काथी नो तो कंतान ए बे नु शू कम्पेर करी सकाय काथी करता केवू सारू सण जूट जूट करता रेशम नी दोरी केवी सारी केवी शू कहवाय के बे नी जात ज क्वॉलिटी ज बे नी जुदी छे ने कम्पेर करी सकातु नथी। सुख ज नथी ते कल्पना नु मानेलू इंद्री जनित मानेलू सुख छे सुखाभास तो के छे सम्यक नु साचू परिणमन चालू थता मन इंद्री अने तेना विषयो थी केवू छे निरपेक्ष जुदी जातनु क्वॉलिटी जुदी छे पोत अने एवू सुख छे ई पाछू केवू छे पोताना आत्म आश्रित सुख क्यारे प्रगट थाय छे पोताना आत्माना आश्रय आत्माना आश्रय वगर ही प्रगट थतु पराश्रय जो प्रगट थाय तो पराश्रय टेड़ा वगर रहेशे नहीं पाछो परथी जो सुख आवतु होय तो ई पर वही जशे तेनु सुख पण आत्मा आश्रित होवाथी आत्मा कायमी छे तो सुख पण एनु कायमी टके छे तो आत्मा आश्रित निराकुरता लक्षण वाळो सुख उत्पन्न थाय छे अने तेना कारण रूप जे शक्ति छे जे गुण छे तेने सुख गुण कहेवामां आवे छे। 47 शक्तिमां ए सुख नामनी शक्ति छे केटलामी शक्ति छे हवे याद करवू पड़शे गुरुदेवजी याद करता तो आपणे एटलू तेमना जीवनमांथी पांचमी शक्ति छे जीवत्व चित्ति दृष्टि ज्ञान अने सुख तो अनाकुरता जेनुं लक्षण अर्थात स्वरूप छे एवी सुख शक्ति आत्मा मां नित्य छे गुण होय हमेशा नित्य जो तो एनुं लक्षण शुं छे अनाकुरता। हवे 168 मो प्रश्न क्रियाती शक्ति कोने कहे छे जीव अने पुद्गल द्रव्यमां क्रियावती शक्ति नामे विशेष गुण छे विशेष छे छमां नथी क्रियावती शक्ति केटला द्रव्यमां छे जीव अने पुद्गलमां ज बाकीना चार द्रव्यमां नथी पण कायमी स्थिर छे तो क्रियावती शक्ति तो हशे के नहीं स्थिर छे तो કે ઈ ક્રિયાતી શક્તિ કેવી છે? ગમન પૂર્વક સ્થિતિ માટેની છે, ખાલી સ્થિતિ માટેની નથી. તો એ જીવ અને પૂતગલમાં જ છે. તેના કારણે જીવ અને પૂતગલને પોતપોતાની યોગ્યતા અનુસાર ક્યારેક ગમન ક્ષેત્રારૂપ ગતિ પર્યાય થાય છે અને ક્યારેક સ્થિર રૂપ પર્યાય થાય. એક જ ગુણ છે, એનું કાર્ય બે છે, ક્યારેક ગમન રૂપનું કાર્ય અને ક્યારેક ગમન કરતા કરતા સ્થિર રૂપનું પર્યાય. એવી બે જાતની પર્યાય ક્રિયાતી શક્તિના કારણે થાય. તો ક્રિયાતી શક્તિ જીવમાં પણ છે અને ક્રિયાતી શક્તિ પૂતગલમાં. તો પૂતગલની ગતિ તેની ક્રિયાતી શક્તિથી થાય છે, જીવની ગતિ તેની ક્રિયાતી શક્તિથી થાય છે. કોઈ પણ દ્રવ્ય, જીવ કે પૂતગલ, એકબીજાને ગમન અથવા સ્થિર કરી શકતા નથી. તે બંને દ્રવ્યો પોતાની ક્રિયાતી શક્તિની તે સમયની યોગ્યતા અનુસાર, તે સમયની યોગ્યતા. કેમ અત્યારના શરીર અહીંયા સ્થિર રહ્યું તો જીવ જ શું કામ સ્થિર રહ્યો? કોઈ પ્રશ્ન કરે ને, જીવ કેમ નથી ચાલતો? જીવ જો પોતાથી ગતિ કરતો હોય તો આ શરીર ઉભું રહ્યું એટલે જીવ ઉભો રહ્યો કે નહીં? ઘરેથી આપણે અહીંયા આવ્યા તો શરીર અહીંયા સુધી આવ્યો, તો આત્મા પણ ક્યાં સુધી આવ્યો? અહીંયા સુધી આવ્યો ને, તો શરીરને કારણે આવ્યો કે નહીં? કેમ? બસ આ સારું, યોગ્યતા શબ્દ દઈ દેવો જવાબ. કા યોગ્યતા એમ જવાબ ટાળવા માટેનું નથી, એની હકીકત છે. જવાબ ટાળવા માટે તે સમયે પણ જીવની ત્યાં રૂપી જ ગતિ કરવાની તેની તે સમયની યોગ્યતા હતી. જવાબ એ જ છે કે એ પણ એક એક સમયની પોતાની પર્યાયની યોગ્યતાની સ્વતંત્રતા દેખાડે. તે સમયની પર્યાય પોતાની યોગ્યતા લઈને પ્રગટ થાય છે. એ કોઈ પરાધીન નિમિત્તને આધીન તો નથી, પણ ખરેખર એમાં દ્રવ્ય ગુણ પણ એમાં કારણ નથી. દરેક પરિણતિ પોતાની યોગ્યતાથી સ્વતંત્ર રૂપે છે. તો જીવ અને આપણને એમ પ્રશ્ન શું કામ થાય, પૂતગલ આવ્યો એટલે જીવ ઉભો રહ્યો એમ શા માટે? શું જીવમાં કોઈ પોતાની યોગ્યતા એની કોઈ કાળલબ્ધિ છે કે નહીં? એની તે સમયની તે રૂપની પરિણતિ થવી એની કાળલબ્ધિ છે કે મારે બીજાથી કાળલબ્ધિ લાવી છે? પુરસાદ બીજેથી ન લાવું પણ કાળલબ્ધિ બીજેથી લાવી છે. કે દરેકની પોતપોતાની કાળલબ્ધિ પર્યાયની યોગ્યતા છે. તો બે એકબીજાના સાથે આવે છે સંયોગ રૂપે, એક સાથે બેનું એક કાળે છે પણ એકબીજાથી નથી. તો તે બંને દ્રવ્યો પોતાની ક્રિયાતી શક્તિની તે સમયની, દરેક સમયની યોગ્યતા જુદી હોય છે, તે સમયની યોગ્યતા અનુસાર સ્વતઃ પોતાથી ગમન કરે છે અથવા સ્થિર રહે છે. 169 મોટર પેટ્રોલથી ચાલે છે કે ડ્રાઈવરથી? પેટ્રોલથી ચાલે છે. વાત કોનાથી? આ તો દરેકને અનુભવ હશે ને, ગાડી તો દરેક પાસે હશે. કોનાથી ચાલે છે, પેટ્રોલથી કે ડ્રાઈવરથી? એકેથી નહીં, એની મેળે ચાલે છે. તો હાથ છોડી દે છે ડ્રાઈવિંગ કરતી વખતે? ડ્રાઈવિંગ કરતી વખતે હાથ સ્ટીરિંગમાં હોય છે કે છોડી દો છો? કોઈ કોઈ વખતે, એકેય વાર તમે ડ્રાઈવિંગ કરતી વખતે વ્હીલને અડતા જ નથી. આ પરમાણુ જુદા છે ને વ્હીલના પરમાણુ. તમે ક્યારેય કોઈ દી વ્હીલને અડતા જ નથી કે છોડવાનો પ્રશ્ન આવે? છોડવાનો શું કામ પ્રશ્ન કરો છો? હાથના પરમાણુ ક્યાં છે? ઔદારિક સ્કંદ છે. આ આહાર વર્ણનામાંથી બનેલો આ કેવો છે? ઔદારિક સ્કંદ છે. અને એના જે વ્હીલ છે તેના સ્કંદો બીજા છે. એક પૂતગલ પરમાણુ પણ બીજા પરમાણુથી જુદો છે. તો આત્મા એને ચલાવે એવું તો ક્યારેય બનતું? પેટ્રોલથી ચાલતી કે ડ્રાઈવરથી ચાલતું હોય તો બે પેટ્રોલ હોય ને ડ્રાઈવર પણ હોય, પણ અંદરમાં પંચર થઈ ગયું કે બીજું કાંઈ એન્જિનમાં કચરો ભરાઈ ગયો એના ફિલ્ટરમાં, તો શું થાય છે? કેમ ચાલતો નથી? હોય છે કે નહીં? આપણે સેલ્ફ ડ્રાઈવર હોય અને પેટ્રોલ પૂરેપૂરું ટાંકીમાં ભર્યું હોય, કેમ ચાલતી નથી? ચાલે જ બધી વખતે? સ્ટક થઈ જાય છે ને. શું કામ થાય છે? જો પેટ્રોલ ને ડ્રાઈવરથી ચાલતી હોય તો હંમેશા ચાલવી જોવે છે. આ એક સ્વતંત્રતા જૈન દર્શન સિવાય ક્યાંય મળવાની. આખું જગત જેમ જાણે છે કે પેટ્રોલથી ગાડી ચાલે, ડ્રાઈવરથી ગાડી ચાલે, એમાં એક જૈન દર્શન જ દરેક સ્વતંત્રતા કહે છે કે એક એક પરમાણુ પોતાથી સ્વયં કાર્ય કરે છે. આવી સ્વતંત્રતાની વાત બધે જગતમાં પરાધીનતાની વાત ચાલે છે. તો મોટર પેટ્રોલ કે ડ્રાઈવરથી ચાલતી નથી, પણ મોટરના દરેક પરમાણુમાં, બીજી તો વાત નહીં પણ દરેક પરમાણુમાં ક્રિયાથી શક્તિ છે અને તેના ક્ષણિક ઉપાદાનની યોગ્યતાથી ચાલે છે. જો ત્રિકાળી ન લેતા ક્ષણિક શું કામ લીધું? ક્ષણિક શું કામ લીધું? કે ત્રિકાળી તો હંમેશા છે. ત્રિકાળી ઉપાદાનથી જો સર્વતા કાર્ય થતું હોય, ત્રિકાળી ઉપાદાન હોય ખરું, ન હોય એમ નથી, પણ ત્રિકાળી ઉપાદાન સાથે ક્ષણિક ઉપાદાન પણ હોય છે. તો ત્રિકાળી ઉપાદાન જો ખરેખર સર્વતા કારણ હોય તો કેમ આવી રીતે ક્યારેક ઉભું રહે છે, ક્યારેક ગતિ કરે છે, ક્યારેક લાલ રંગ હોય, ક્યારેક સફેદ રંગ હોય? શું કામ? ત્રિકાળી ઉપાદાન તો એક સરખું છે. તો ત્રિકાળી ઉપાદાન સાથે ક્ષણિક ઉપાદાન પણ હોય છે. તો ક્ષણિક ઉપાદાનની યોગ્યતાથી તે ચાલે છે. સ્થિર રહેવા લાયક હોય તે સમયે તેની ક્રિયાત્મક શક્તિના કારણે તે સ્થિર રહે છે અને અન્ય તો નિમિત્ત છે. સિગ્નલ આવી ગયું રેડ તો ઉભી રહે છે, તો કોના કારણે ઉભી રહે છે? સિગ્નલ કે ત્યાંના દરેક મોટરના પરમાણુ પોતાની યોગ્યતાથી ઉભા રહે છે, અન્ય તો નિમિત્ત માત્ર છે. કઈ વ્યવસ્થિત શક્તિ? કોની? દરેક દ્રવ્ય છે એ પોતાના ગુણોની કાર્ય કરે, એમાં સાયન્ટિફિક શું છે? સિગ્નલ આગળ બધા જ ઉભા, ઘણા કોઈ નથી પણ ઉભા રહેતા. સિગ્નલથી જો ઉભા રહેતા હોત તો બધા ઉભા રહી જાય. જો ખરેખર આ બધા પ્રશ્નો શું કામ થાય છે? આપણે નિયમ નથી જાણતા. નિયમ કોને કહેવાય? કે જેમાં અપવાદ ન હોય, એક્સેપ્શનલ ન હોય. આપણે તો શું ગોતી કાઢીએ છીએ? એવા નિયમ કાઢી રહ્યા છે. એવું નથી હોતું. નિયમ કારણ હોય તો હંમેશા કાર્ય થવું. સિગ્નલને કારણે જો ગાડી ઉભી રહેતી હોય તો ગમે ત્યાં સિગ્નલ રેડ હોય તો ગાડી ઉભી જ રહેવી જોઈએ. બને છે એવું? કરે છે કે ને? સિગ્નલ તોડીને જાય છે કે ને? આગળ ગણાય તો એ કારણ ન બન્યું. તો કારણ શું છે? કે તે સમયમાં મોટરમાં રહેલા દરેક પરમાણુ પોતાની ક્રિયાવર્તી શક્તિની તે સમયે સ્થિર રહેવાની પર્યાય છે તો સ્થિર રહે છે, અને ગતિ કરવાની જે સમય પર્યાય હોય ત્યારે ગતિ કરે છે. બારમાં તો નિમિત્ત માત્ર છે. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થતું નથી, પણ સંયોગનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી એવું કહેવાય કે ભાઈ કોન્સ્ટેબલ પોલીસ હતો એણે ઉભો રાખ્યા એટલે ઉભા રહ્યા, સિગ્નલ રેડ હતું એટલે અમે ઉભા રહ્યા. એ કથન કેવું છે? નિમિત્તનું સંયોગનું જ્ઞાન કરાવવા માટે છે. એવું ખરેખર બનતું નથી. જેવું કથન છે તેવું માની લેવું નહીં. એ વ્યવહારનું કથન છે, નિમિત્તનું જ્ઞાન કરાવવાનું છે એમ એને સમજવું જોવે. જગતથી તો ઊંધું છે એટલે અઘરું છે. ઊંધાથી ઊંધું છે. કોનાથી ઊંધું છે? જે ઊંધાથી ઊંધું હોય શું હોય? માઇનસ મલ્ટીપ્લાય બાય માઇનસ શું થઈ જાય? એમ આ ઊંધાથી આ કેવું છે? ઊંધું છે. કોઈ કે બહુ ઊંધું છે? હા સાચી વાત છે, ઊંધાથી ઊંધું જ છે. જે ઊંધા હોય એનાથી ઊંધું છે. દરેક જગ્યાએ મેળ હોય છે એવો નિયમ પણ નથી, પણ જયારે એવું બને છે ત્યારે મેળ છે એમ સમજવું. દરેક જગ્યાએ એવું મેળ બને, જો દરેક સમયે મેળ બનતો હોય તો તેનું નામ ઉપાદાન થઈ જાય. નિમિત્ત કોને કહેવાય? કે દર વખતે નહીં, ક્યારેક ક્યારેકમાં 99% પણ હોઈ શકે, પણ 100% ન હોય. તો જયારે જયારે એવું બને ત્યારે એમ સમજવું કે આ મેળ બન્યો તો એ નિમિત્ત છે. બાકી બધી જગ્યાએ મેળ બને એવું હોતું ઉલટાનું. આનાથી તો આપણા કેટલા પ્રોબ્લેમ સોલ્વ થશે. અત્યાર સુધી પરાધીનતામાં રહીએ છીએ, એકબીજાથી કાર્ય થતા આ અઘરું નથી, ઉલટાનો એનો માર્ગ સહેલો કરી જાય છે. અત્યાર સુધી બીજાનો વાંક કાઢવામાં રહી જઈએ છીએ. 100% નિમિત્ત ન હોય ઈ નિમિત્ત, એ તો જયારે જયારે એ જે નિયમરૂપ નિમિત્ત છે એમ નથી, આ તો એક સંયોગરૂપનો જે નિમિત્ત છે તેની વાત છે. કે જેવી રીતે સિગ્નલ ને એવું બધું હોય છે એની ઓલા તો કેવા છે? નિયમરૂપના નિમિત્ત કહેવામાં આવે. પાસે જે સામાન્ય આપણે નો કર્મનો દ્રષ્ટાંત લીધો ને, નો કર્મનો, એમ તો જયારે જયારે રાખતા ત્યાં કર્મનો ઉદય નિમિત્ત હોય છે, પણ આ જે નો કર્મનો બાહ્યનો દ્રષ્ટાંત, નિમિત્ત પાછા બે પ્રકારના હોય, અંતરંગ હોય બહિરંગ હોય. તો આપણે કોની વાત અત્યારના કરીએ છીએ? બહિરંગ નિમિત્ત. નિયમરૂપ જે નિમિત્ત હોય તો હંમેશા નિયમ હોય જ છે. કોની? હા, તો એની ક્રિયાતી શક્તિ છે, અહીંયા રહેવાની સ્થિર રૂપની છે, ઓલાની ત્યાં નહીં જાય. બે હાથ ખરેખર તો વિચાર કરે, બે હાથ ભેગા થાય છે, બે એના સ્કંદો જ જુદા છે. બે હાથ કોઈ દી ભેગા થાય, કોઈ કે ને બે હાથે તાળી પડે કે નહીં તેનો શું જવાબ દેવો? બે હાથે ના પડે પણ એક હાથે તાળી પડે, એ તો વાત સાચી ને? બે હાથે એટલે નહીં પણ એક હાથે તો પડે છે કે નહીં? એક હાથે પણ તાળી નથી પડતી. આ ઔદારિક શરીર જુદું છે અને ઓલા ભાષા વર્ણના શબ્દો જુદા છે. સાઉન્ડના જે છે એ કેવા છે? ભાષા વર્ણના છે. ના કેવું છે? ઔદારિક શરીરની આહાર વર્ણનામાં જુદી છે. તો બે વર્ણાય જુદી છે. એટલે આ તો આપણને હંમેશા જોવાની ટેવ શું છે? આપણને સંયોગથી જોઈએ છે. હાથ નજીક આવે છે, ભેગા થતા નથી. નજીક આવે છે ને આપણે સ્થૂળ દ્રષ્ટિ, આપણું જ્ઞાન કેવું છે? એવું સ્થૂળ થઈ ગયું છે કે અરે ખરેખર તો બે દ્રવ્યને જુદા જો નથી જાણતું. તે જ્ઞાનમાં સ્વભાવને વિભાવને જુદા જાણવાની સૂક્ષ્મતા ક્યાંથી આવશે? આ બે દ્રવ્યની જુદાઈ પણ આપણું જ્ઞાન હજી સ્વીકારતું નથી. એટલું સ્થૂળ થઈ ગયું છે, જાડું થઈ ગયું છે. સાપ જોવે કે નહીં? કંઈક બ્રેક કરવા માટે સાપ કરીએ છીએ, એમ જ્ઞાનને સૂક્ષ્મ કરવું પડશે કે બે હાથ પણ ભેગા થતા નથી. અહીંયા રહેલા જે ભાષા વર્ણના જે સ્કંદો છે, વર્ણા છે, એ શબ્દ રૂપે પરમે છે. ના, એ એટલા સૂક્ષ્મ છે ને, રજકણો બધાય છે, એ કાંઈ ઇન્દ્રિય જ્ઞાનથી જણાય નહીં. છે રૂપી, પણ આપણી પાસે છ પ્રકારના સ્કંદો છે, એમાં પણ સ્થૂળ સ્કંદો એ આપણને દેખાય છે, બીજા તો દેખાતા પણ નથી. આજે જેને કહીએ ને આપણે સુગંધ દુર્ગંધ દેખાય છે આપણને, ટેસ્ટ જેને કહીએ ટેસ્ટ દેખાય છે, ઠંડી ગરમી દેખાય છે, એ બધા એવા છે સ્કંદો કે આપણને ઇન્દ્રિય જ્ઞાનમાં ચક્ષુ ઇન્દ્રિયથી દેખાતા નથી. એટલે સૂક્ષ્મ સૂક્ષ્મ, પછી ખાલી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મ સ્થૂળ, પછી સ્થૂળ સૂક્ષ્મ, સ્થૂળ અને સ્થૂળ સ્થૂળ, એવા પ્રકારના સ્થૂળ અને સૂક્ષ્મનું કોમ્બિનેશન કરો તો આવા છ વિભાગ પડી જાય. તો હવે 170 નો પૂરો કરી નાખીએ. સિદ્ધ ભગવાન થયા તે લોકાગ્રહ સ્થિર રહ્યા, તેઓ ખરેખર ધર્માસ્તિકાયના અભાવથી લોકથી ઉપર જતા નથી, એ બરોબર છે? તો કે ના. કારણ કે જે સિદ્ધ પરમાત્માને, જે સિદ્ધ પરમાત્મા દશાને પ્રગટ કરે તે પણ લોકનું દ્રવ્ય છે, તેથી તે લોક અગ્ર પર્યંત જ એક સમયમાં જવાની ખાસ યોગ્યતા ધરાવે છે. આગળ ધર્માસ્તિકાય